તારીખ 13/1/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 3. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
માર્ગ પ્રકાશક ત્રીજું પાન છે. પંચ પ્રવેશમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધનો સ્વરૂપ નીચે નિશ્ચિત ભગવાનને અમારા નમસ્કાર. હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધનો સ્વરૂપ અવલોક્ય છે એટલે જ્ઞાનમાં પ્રત્યક્ષવત જ્ઞાનમાં સમક્ષ રાખીને આચાર્ય ઉપાધ્યાય સાધુ જે મુનિધર્મમાં છે એ મુનિધર્મ કેવો શુદ્ધોપયોગ રૂપ હોય છે એ જોઈએ છીએ, અવલોકીએ છીએ એટલે જોઈએ છીએ. હા, ત્રણેયમાં શબ્દ જુદો જુદો વાપરે છે. હરિયન ભગવાનને માટે એમનું ધ્યાન વિચારીએ છીએ. પ્રથમ હરિયંતનું સ્વરૂપ વિચારીએ છીએ, ભગવાનનું સ્વરૂપ ધ્યાઈએ છીએ અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ. ત્રણેયમાં જુદા સમજાય ખરો. શરૂથી લઈએ, થોડું ચાલ્યું છે ખરે ને. જે વિતરાગી બની સમસ્ત પરિગ્રહને છોડી દઈને શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મનો અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. શું કરે છે મુનિરાજ? પછી તે આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સાધુ હોય, એ સ્વરૂપ સ્થિરતા પંચમ ગુણ સ્થાનથી પણ આગળની સ્વરૂપ સ્થિરતા એને ચારિત્ર કહે છે. સ્વરૂપ સ્થિરતાને ચારિત્ર કહે છે. પ્રથમ સ્વરૂપ સ્થિરતાની શરૂઆત ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દર્શનના કાળે થઈ, પછી તે સ્વરૂપ સ્થિરતા વધતી ગઈ બે પ્રકારે. એક તો શુદ્ધોપયોગ વારંવાર આવવાનો જે અંતરાલ હતો એ ઘટતો ગયો, વચ્ચેનો સમય. અને સ્વરૂપમાં સ્થિરતાના જે સમયો છે શુદ્ધોપયોગના સમયો એ પણ વધતા જાય છે. એમ બાહ્યથી બે પ્રકારે સ્વરૂપ સ્થિરતા વધારે વધી એમ ગણાય છે. અંતરંગમાં એનું સ્વરૂપ સ્વસંવેદન છે અને અનંત ગુણોનો રસ છે એ વધારે પ્રગાઢ થતો જાય છે. જેમ કે આનંદ આવતો હતો એ આનંદ પણ વધી ગયો, શાંતિ પણ વધી ગઈ, સ્વસંવેદન પણ વધી ગયું. મને દશામાં એ કેટલો વધ્યો કે પ્રચુર કક્ષાએ પહોંચ્યું. હવે એ મંદ પરિણામે નથી પણ પ્રચુર પરિણામે છે. એવા જે વિતરાગી બિના એટલે વિતરાગતા એ રીતે અંતરબાહ્ય વધી ગઈ છે. જેની બારમાં સમસ્ત પરિગ્રહ જેણે છોડી દીધો છે એટલે કોઈ પણ પરિગ્રહ અંગીકાર કરવાનો વિકલ્પ એ ગુણ સ્થાને બુદ્ધિપૂર્વક ઉત્પન્ન ન થાય. વિકલ્પ થાય છે અને દમન કરે છે, હઠ કરે છે એમ નહીં. પણ એને બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ન આવે, આવે તો ગુણ સ્થાન રહે નહીં, કેમ કે એટલી વિતરાગતા નથી ત્યાં. જો એને કાંઈ પણ પરિગ્રહ ગ્રહણ કરવાનો વિકલ્પ આવે તો વિકલ્પ નામ રાગ વિતરાગતાના અભાવને પ્રસિદ્ધ કરે છે, અને એ વિતરાગતા વધી જતા વિકલ્પ ઉત્પન્ન જ ન થયો એ વિતરાગતાને પ્રસિદ્ધ કરે છે. એટલે પરિગ્રહ છોડ્યો એનો અર્થ કે પરિગ્રહનો વિકલ્પ નથી. જેમ આર્ય માણસ ને દારૂ માણસ નો વિકલ્પ નથી, વિકલ્પ આવે છે ને દબાવતો નથી પણ એને એ વિકલ્પ આવતો જ નથી, એ મુનિરાજ ને કોઈ પણ પરિગ્રહનો વિકલ્પ આરંભ પરિગ્રહનો વિકલ્પ એને હોઈ શકે જ નહીં. તેથી વિકલ્પ અનુસારની બાહ્ય ક્રિયા પણ એને નથી હોતી. એ પ્રકારે સમસ્ત પરિગ્રહને છોડીને શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને મુખ્યપણે શુદ્ધ ઉપયોગ તો હતો થયો હતો પહેલા ચોથા ગુણ સ્થાન થયું, પણ મુનિધર્મમાં વારંવાર અંતર્મુખમાં ક્ષણે અને પળે શુદ્ધ ઉપયોગમાં મુનિરાજ પરિણમી જાય છે વગર વિકલ્પે. એવી દશામાં આવીને સાથે આનંદ છે એ લઈ લેવું, શુદ્ધોપયોગની સાથે પ્રચુર આનંદની દશા છે એ પણ લઈ લેવી. જે આનંદ પાસે બહારની કોઈ પણ ઉત્સર્ગ પરિસરની પણ પ્રતિકૂળતા એમને જણાતી નથી, દેખાતી નથી, એને પરિસર જય કહે છે. એવી દશામાં અને અંતરંગમાં આત્મ બહારમાં લીધું, અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, અંતરંગમાં તો પોતાના સ્વરૂપનું અનુભવન છે, એ અનુભવન ઘણું તીવ્ર છે. અથવા જે ધર્મ ધ્યાન છે અંતરંગમાં, જે આત્માનું ધ્યાન છે તે ધર્મ ધ્યાન છે, એ ઘણું ઊંડું ધ્યાન છે, ઉપર ઉપર છલ્લું નથી પણ બહુ ઊંડું ધ્યાન છે. એ ધ્યાનમાં મુનિરાજ હોય તો કોઈ એમને કાપે મારે કરડે ખાય બાળે મુનિરાજને ખબર પડે, એટલા ઊંડા ઉતરી જાય છે. એ રીતે અંતરંગમાં તો પોતાના સ્વરૂપનો ઊંડો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. શરીર આદિ કોઈ પણ પરદ્રવ્યમાં, પછી બીજા પરદ્રવ્ય તો બીજે બાજુ રહ્યા, પણ શરીરમાં પણ એ અહમ બુદ્ધિ ધારતા નથી, સ્થિરતા છે. બુદ્ધિ તો ચોથા ગુણ સ્થાને દેહાત્મ બુદ્ધિ ગઈ, પણ અહીંયા હવે પ્રગટપણે એમનો પોતાનો જે બહારમાં દેખાવ છે દેદાર છે એ જ એમના દેહાધ્યાસના અભાવને પ્રસિદ્ધ કરે છે કે એમને દેહની કાંઈ પડી નથી. સનત કુમાર ચક્રવર્તીને ગળકોટ થયો હતો, ઉપરથી ધન્વંતરી વૈદ આવ્યા, દેવોના વૈદ ધન્વંતરી, એમની પાસે લબ્ધિ હોય છે, મહારાજ આપને આ રોગ ઘણો પ્રતિકૂળતા આપે છે, અમારી પાસે લબ્ધિ છે, આપની રજા હોય તો આ રોગ મટાડી દઈએ, પરીક્ષા કરવા આવ્યા હતા. આપણે રજા લેવાનો પ્રશ્ન નથી હોતો, મુનિરાજનો રોગ મટાડવાનો વિકલ્પ ધર્મીને પણ આવે, પ્રસાદન સ્થાને શ્રાવકને આવે, પણ એને એમ કહે કે હું તમારી દવા કરું ને મુનિરાજ હા પાડે એમ બને નહીં, એમ વાત છે. ન તો દવા લેવાની હા પાડે કે ન તો રોગ મટાડવાની હા પાડે, કેમ કે દેહાધ્યાસ નથી. ત્યારે એમણે કહ્યું કે ભાઈ બાપુ તું ગમે તે હોય, હું શરીરનો રોગ મટાડવા આવ્યો, મારા શરીરનો રોગ મટાડવા આવ્યો છું, પણ હવે એ મારું રહ્યું નથી, મારું પણ છૂટી ગયું છે, એમાંથી અહંબુદ્ધિ મને રહી નથી, મારા પણ મને અનુભવાતું નથી, બાજુમાં પાડોશી છે એવો અનુભવ કરું છું, અને હું તો ભવરોગ મટાડવા નીકળ્યો છું. શરીરનો રોગ મટાડવા નથી નીકળ્યો, પણ જન્મ મરણનો રોગ મટાડવાની કહે છે. એની કોઈ દવા હોય તો વાત કરશું, મારે શું કરવાનું તૈયાર છું. બાકી શરીરનો રોગ મટાડવાની હવે મારે દરકાર નથી. આપની પાસે છે, મારી પાસે નથી. એમ એ પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે. અને કોને પોતાના માને છે? પોતાનો જે સ્વભાવ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એને પોતાનું સ્વરૂપ માને છે. એમાં પોતાપણો અનુભવ કરે છે અને પર ભાવોમાં પણ મમત્વ કરતા નથી. પર દ્રવ્યમાં પણ નહીં અને પર ભાવમાં, એટલે વિભાવ ભાવમાં, વિકારી ભાવમાં, કોઈ પણ ગુણના, કોઈ પણ પ્રકારના વિભાવના કોઈ અંશમાં પણ મમત્વ ધારણ કરતા નથી. પરદ્રવ્યમાં તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, પર પ્રકાશ સમજે છે. એમાં પરદ્રવ્ય અને તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા. ઠંડી વધી હોય તો ઠંડીનું જ્ઞાન થાય, ગરમી વધી હોય તો ગરમીનું જ્ઞાન થાય, શરીરમાં અસાતા રોગ થાય તો એનું જ્ઞાન થાય. જાણે છે તો ખરા, પરંતુ ઈષ્ટ અનિષ્ટ માની તેમાં રાગદ્વેષ કરતા નથી. માન્યતા પણ ઈષ્ટ અનિષ્ટપણાની નથી અને એ ચોથા ગુણસ્થાનથી નથી. પણ અત્યારે તો એ માન્યતા પૂર્વક રાગદ્વેષ જે અલ્પ હતા ચતુર્થ ગુણસ્થાનમાં શ્રાવકને, એ રાગદ્વેષ હવે નથી રહ્યા. એટલી વિતરાગતા ઉત્પન્ન થયેલી છે અને રાગદ્વેષની યોગ્યતાનો અભાવ થઈ ગયો છે. એટલે રાગદ્વેષના નિમિત્તો થવા છતાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. રાગદ્વેષ તેઓ કરતા નથી એમ કહ્યું. શું? રાગદ્વેષના નિમિત્તો છે પણ રાગદ્વેષ કરતા નથી. વંદે ચક્રી તથાપિ નમળે માનજો. ચક્રવર્તી આવીને વંદન કરે, ચક્રવર્તી શું ઉપરથી ઇન્દ્રો આવીને પણ વંદન કરે, પણ એ સામું જોતા નથી. એમાં રાગ કરતા નથી અને કોઈ ઉપસર્ગ આપે તો એમાં દ્વેષ કરતા નથી. શરીરની અનેક અવસ્થા થાય છે, બહારમાં શરીરની અનેક પ્રકારે અવસ્થા થાય છે. રોગાદિક પણ ઉત્પન્ન થાય, મહામુનિરાજ હોય એને પણ રોગ ઉત્પન્ન થાય, એને પણ ઉપસર્ગ આપનારા નીકળે, એવી અનેક અવસ્થા થાય છે. બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે, અનુકૂળતા પ્રતિકૂળતાના બે જાતના. પરંતુ ત્યાં માનતા નથી, પરંતુ ત્યાં કાંઈ પણ સુખદું જે માનતા જે નિયમ છે, અત્યાર ઉપાધ્યાય સાધુ છે એ બિલકુલ એમાં સુખ માને, ન તો એમાં દુઃખ માને. પ્રધાનતાથી વાત કરે છે પણ આચરણ પ્રધાનતામાં પણ એમને સુખદુઃખ થતો નથી. મૂળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી તાણીને જે કરતા નથી, સહેજ કરે છે. શું કહે છે? બહારમાં મુનિ યોગ્ય જે 28 મૂળ ગુણની ક્રિયા છે, પંચ મહાવ્રત છે, સમિતિ ગુપ્તિ છે, એક વખત આહાર પાણી છે, ઉભા ઉભા કરપાત્રની અંદર એ શ્લોક આદિ છે, એ નગ્નતા આદિ છે, ભોવન બધા લીધા છે. એ જે કોઈ બાહ્ય ક્રિયા છે એ જેમ બને છે તેમ બને છે. જેમ બને છે એટલે મુનિ દશાની બહારની તો નહીં જ, 28 મૂળ ગુણના બહારની તો નહીં, પણ જે કોઈ બને છે એની મર્યાદામાં. પણ એમ આ ખેંચી તાણીને હઠ કરીને કરતા નથી, સહજ જ એવી કષાયની મંદતા હોય છે. ત્રણ કષાયનો અભાવ થયો છે એટલે એમને તીવ્ર કષાય નહીં હોવાથી ચોથો સંજલનનો પણ મંદ ઉદય વર્તે છે. તીવ્ર ઉદય વર્તતો નથી. ક્યારેક તીવ્ર ઉદય વર્તે ત્યારે વિશેષ પુરુષાર્થમાં એ આવી જાય. તે ખેંચીતાણીને જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ગમાવતા નથી. એક દીકરા બોલી લીધા છે એમણે, પોતાના ઉપયોગને ભમાવતા નથી, ચંચળતા નથી હોતી. મુનિરાજ હોય, પ્રવચન વ્યાખ્યાન કરતા હોય, સભામાં અનેક સ્ત્રી પુરુષો બેઠા હોય પણ નીચું જોઈને પોતે જે કાંઈ આત્માનો અવલંબન લઈને વાણી નીકળે છે, શાંત વાણી હોય છે એમને, શાંત રસથી નીતરતી વાણી હોય છે, ગંભીર અને શાંત મુદ્રાથી, ગંભીર અને શાંત રસપૂર્વકની વાણી ઝરે છે. લખ્યું છે પદ્મ પ્રબંધ ધારિદ્ર્ય કે અમારા મુખ કમળથી મકરંદ ઝરે છે. મકરંદ એટલે પુષ્પરસ, જે પુષ્પરસમાંથી આ મદ બને છે, બહુ મધુર હોય છે. તો કે અમારા મુખ કમળથી મકરંદ ઝરે છે, અમૃત ઝરે છે, એવી વાણી હોય છે. ચાલે તો પણ એ નીચે જોઈને ચાલે છે, ઉપયોગને ભમાવતા ગમે ત્યાં બેઠા હોય, ગમે તે પ્રકારના અવાજ ઉથલ પાથલ થતી હોય તો પણ એ ક્યાંય ઉપયોગને ભમાવતા નથી. સાંભળીને કોઈ મીઠો અવાજ હોય, કોઈ કર્કશ અવાજ હોય, કોઈ ધડાકા ભડાકા ગમે તે હોય, ગાજવીજ ગમે તે થતું હોય, એવી પોતે શાંત ગંભીર આત્મામાં લીન થઈને જે છે ઉપયોગને ભમાવતા. મુનિરાજે હા પોતાના માટે લખ્યું, ના એ યથાર્થ લખ્યું છે. પ્રશંસા ત્યારે કહેવાય કે એમાં અહમ બુદ્ધિ ધારે ત્યારે, એને આત્મશ્લાઘા કહે છે. પ્રશંસા નહીં કહેતા એને શું કહે છે, આત્મશ્લાઘા કહે છે. પોતાના વખાણ, શ્લાઘા એટલે વખાણ. તો અહીંયા મુનિરાજે પોતાના વખાણ કર્યા કે ન કર્યા, તો કે ના નથી કર્યા. કેમ નથી કર્યા, કે એમાં અહમ પણ નથી. એ વાત કરી કે આમ થાય છે, અને એવી વાત ન કરી હોત તો તમને અમને ખબર ક્યાંથી પડતી. તો જો એમ ન કહ્યું હોત તો ક્યાંથી ખબર પડત. એ તો પ્રસિદ્ધ કરે છે પણ એનું અહમ પણ ધારણ કરતા નથી. જે આત્મશ્લાઘા અને આત્મવખાણ પોતાના વખાણ કરે છે એમાં એને અહમ પણ આવે છે, અભિમાન થાય છે, એવું ત્યાં એમને ઉત્પન્ન થતું નથી. માટે એને આત્મશ્લાઘા ન કહીએ, એને આત્મશ્લાઘા ન કહેવાય એમ છે. હા ગુરુદેવે કહ્યું તીર્થંકર આત્મા, તીર્થંકર દ્રવ છે, કોઈ ગજબનું દ્રવ છે. પોતાને આશ્ચર્ય પોતાના પરિણામનું પોતાને આશ્ચર્ય થતું. આ દ્રવ કેવી રીતે પરિણમે છે, સ્વયં પરિણમે છે ને, એટલે તો એ પ્રસિદ્ધિ છે એ વાતની. એમ પ્રસિદ્ધ કરતા બીજા આત્માઓ, ધર્મ જે ધર્મના લોભી આત્માઓ છે, જે ગુણ જિજ્ઞાસુ આત્માઓ છે, એને વિશેષ આત્મભાવના થવાનું એ નિમિત્ત બને છે. એ સ્વપર કલ્યાણક વાત છે, સ્વપર અહિતકારક વાત નથી પણ સ્વપર હિતકારક વાત છે, એવી રીતે કામ થાય છે. એમાં ન તો પોતાને નુકસાન થાય, ન તો બીજાને નુકસાન થાય. કોઈ એમ કે કંઈક વાત કરતા બીજાને ઘણાને નુકસાન થઈ ગયું છે, એનાથી નથી થયું, એની યોગ્યતાથી થયું છે. એ નુકસાનમાં જ ઊભો હતો, એની એવી જ યોગ્યતા હતી, આ નિમિત્તે પ્રસિદ્ધ છે. બાકી એનાથી નુકસાન નથી થયું, એ અમે એવું દબાણ આવતું હતું કે કોઈના પરિણામ બગડતા હોય એવું આપણે શું કરવા કરવું જોઈએ. એમ કહેશો તો બીજી ધ્વનિ બંધ કરાવવાનો મારો આવશે. કેમ કે દિવ્ય ધ્વનિ જયારે ખરી ત્યારે કેટલાય ને નરક ગતિના પરિણામ થઈ ગયા. વિરોધ કરીને મનમાં જાહેરમાં વિરોધ તો ન કરી શકે, સમવસરણમાં અંદર અંદર વિરોધ કરતા હોય મનમાં, તો જે આપણે દિવ્ય ધ્વનિનો કાંઈ દોષ નથી. દિવ્ય ધ્વનિ ન પ્રગતિ હોય તો એને ન થાત ને પ્રગતિ માટે થઈને માટે બંધ કરવી જોઈએ. ભાઈ કલ્યાણ કેટલાનું થયું એનું મૂલ્યાંકન તમને કેમ નથી? કોને કેટલો લાભ થયો? ભાવના વધી, શ્રદ્ધા વધી તો કોને કેટલો લાભ થયો એ સમ્યક દર્શન ની સમીપ આવે છે. જીવો એવી રીતે જ્ઞાની પુરુષ નો, મહાપુરુષ નો, સત્પુરુષ નો મહિમા વધે છે ત્યારે સમ્યક દર્શન ની સમીપ આવે એવી એની દર્શન ની મંદતા થાય છે. બહુ સારો પત્ર છે એના ઉપર. એ પોતે સ્વયં લાભ સ્વરૂપ છે, સત્ય છે ને, એ પોતે જ સ્વયં લાભ સ્વરૂપ છે. પછી એમાંથી નુકસાન થવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? કોને બાણું, 692 નો પત્ર છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર આ જીવને પ્રાપ્ત થયો છે. અત્યારે જે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે બહુ મોટી વાત છે એમ કે છે. જો કે અનંત વાર થયો છે છતાં કાંઈ પણ સફળપણું થયું નથી. એ મનુષ્યપણું જે સફળ થવું જોઈએ એ મનુષ્યપણું સફળ નથી થયું. મનુષ્યપણું મળ્યું છે અને એ સફળ થાય તો બહુ મોટી વાત છે. એ સિદ્ધપદને લાદે એવી મોટી વાત છે. મનુષ્ય પણ આમાં સિદ્ધપદનો અહીંયા રિઝર્વેશન થઈ જાય પણ એવું સફળ પણ અનંત વાર મનુષ્ય પણ મળ્યા પછી થયું નથી એમ કરીને એમ કેવું છે કે હવે આ વખતે છે એનું સફળ પણ કરજે. અત્યાર સુધી ભલે ન થયું પણ હવે દા ચૂકીશ નહીં એમ કેવું. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે, હવે બહુ સુસ્વાદ કરે છે. પણ આ મનુષ્ય દેહનું સફળપણું છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા, ઠીક છે, જ્ઞાની પુરુષને ઓળખા એમાં એનું સફળપણું છે. એને સ્વભાવને ઓળખો, જ્ઞાની પુરુષને ઓળખતા એને સ્વભાવને ઓળખો, એ સમ્યક દર્શનની સમીપ ગયો, પહેલું સંકેત એને પ્રગટ્યું એમ કે છે. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જ્ઞાની પુરુષને મહાભાગ્ય કયા છે એનો આશ્રય કર્યો, કેમ કે આશ્રય કરનારના ભાગ ખુલી જાય છે તો એની તો વાત શું કરવી. તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા અને એનો આશ્રય કરતા શું લાભ થયો કે ઊંધી શ્રદ્ધામાં ફેર પડ્યો, દર્શન મોહની મંદતા થઈ એમ કહે છે. એ મોટી વાત છે. હું ત્યાં એને કસાય મન થયો એ વાત ન લીધી, તીવ્ર કસાયમાંથી મંદ કસાયમાં આવ્યો એ વાત ન કરી. એનો મિથ્યા આગ્રહ આદિ મંદ આ જ્ઞાનમાં નિર્મળતા થઈ, સાચું સમજવાની શક્તિ આવી, સત્ય અસત્યની પરખ આવી અને એનો મિથ્યા આગ્રહ મંદ થયો, દર્શનનો મંદ થયો. તે પુરુષને આશરે આ દેહ છૂટે એ જ સાર્થક છે. પત્ર અંબાલાલ લખે છે. આ પત્ર ઉપરથી એવો નિર્ણય થઈ શકવા યોગ્ય છે કે અંબાલાલ ભાઈએ કૃપાળુદેવને ઓળખ્યા હતા. આ પત્ર એમ સૂચિત કરે છે, કેમ કે એમણે એમ લખ્યું છે કે એના આશરે દેહ છૂટે ક્યાં સુધી, ઠેઠ સુધી એને વળગી રહીએ છે, એનો આશ્રય છોડતા જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ સાર્થક છે. હવે કહે છે કે જન્મ જરા મરણ આદિનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન કેવું છે? આત્મજ્ઞાન કે જન્મ જરા મરણ આદિનો નાશ કરવા વાળું એવું જે આત્મજ્ઞાન તે જેમને વિશે વર્તે છે કેવા છે? સત્પુરુષ. એવું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણ આદિનો નાશ કરી શકે, કેમ કે તે યથા સંભવ ઉપાય છે. તે યથા સંભવ ઉપાય છે. આત્મજ્ઞાન સત્પુરુષનો ઓળખીને આશ્રય કરે તો એને જન્મ જરા મરણ આદિનો નાશ થવાનો તે યથા સંભવ એટલે યથાર્થ ઉપાય છે. તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણ આદિનો નાશ કરી શકે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે, જે કાંઈ સંયોગ સંબંધે જે સંયોગ વિયોગ થવાના હશે પ્રારબ્ધમાં તે વ્યતીત થયે તે દેહ પણ નિવૃત્ત થશે, કે પ્રારબ્ધ ભોગવાય અને દેહ પણ સરવાળે છૂટી જશે. એ આયુષ્ય રૂપી પ્રારબ્ધ પણ ભોગવાઈ જશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે. આ દેહ છૂટવાનો છે, છૂટવાનો છે ને, છૂટવાનો છે, નિશ્ચયથી છૂટવાનો છે. પણ આશ્રયપૂર્વ વિધેય છૂટે એ જ જન્મ સાર્થક છે. ભલે તને બીજું સંકેત ન થાય પણ પેલું તો લે, એમાં તને શું વાંધો છે? એમ કે છે આશ્રયપૂર્વક તો દેહ છૂટે ત્યાં સુધી, તો દેહ છૂટે ત્યાં સુધી તો વળગોરી અને આશ્રય તે જ જન્મ સાર્થક છે. કે જે આશ્રય જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરશે. આ પત્ર ને છેલ્લી બેલીટી આત્મભાવના ની છે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષ નો ક્ષય થાય. એ આત્મભાવના ને છેલ્લી લીધી છે. ઘણા વખત થી ભાષ્યમાન થતું હતું, બહુ વહેલા, ઘણું વહેલા સમ્યક દર્શન થયું એ લગભગ આ સંસ્થામાં. પણ જયારે 1994 બેન શ્રી જાતિ સ્મરણ થી વાત પ્રસિદ્ધ કરી ત્યારે એ વાત એકદમ આત્માથી પાકી હતી. એ નિમિત્ત થી બીજાના જ્ઞાન થી પણ પાકી, બીજા ધર્માત્માના નિર્મળ જ્ઞાન થી પાકી છે. ત્યાં સુધી હજી 12 નહોતા પાડતા કે નહીં, આ વાત 12 પાડવામાં થોડું જોખમ છે. પછી જયારે જોયું કે બહુ સારો એવો સમૂહ શ્રદ્ધાન્વિત છે, પોતાના પ્રત્યે સારી રીતે શ્રદ્ધા છે અને એને એ શ્રદ્ધામાં લાભનું કારણ થશે, મહિમા વધશે, ગુરુદેવ પ્રત્યેનો મહિમા વૃદ્ધિગત થશે અને એ મહિમા વૃદ્ધિગત થતાં એમને એમના એ દર્શનમાં મંદ થશે, એવું જોઈને એ તપ જોઈને એમને પ્રસિદ્ધિ કરી, એ તક જોઈને એમને પ્રસિદ્ધિ કરી અને અનેક જીવોને લાભનું કારણ થયું. અને એ તો આ જયારે સ્થાપના થઈ ત્યારે તમે ભક્તિ જોઈ એવી તો લાગે, બંધ કરાવવી પડે ભક્તિ, કોઈ ટાઈમ હમ ન જોવે, ભક્તિ બંધ કરાવવી પડે શું. અને હજી એ તો ઉછામણીમાં સૌથી વધારે ઉછામણી એમની આરતીની જાય છે. ભક્તિ જેને ભાવ છે એને તો ભક્તિ ઘણી આવે છે, જેને પ્રતિકૂળ પરિણામ આવે છે એને તો શ્રદ્ધાનો અભાવ બતાવે છે. ગુરુદેવ અને ગુરુદેવના વચનોને શ્રદ્ધાનો અભાવ બતાવે છે, એ ઘણું દૂરવર્તીપણું છે, જાણવાનો વિષય છે. શું કહેવું છે આ જો કે પોતાના ઉપયોગને જેવો બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચળ વૃત્તિને ધારણ કરે છે. સર્વ પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને, ઉદાસીન થઈને નિજ સ્વરૂપમાં નિશ્ચળ વૃત્તિને ધારણ કરે છે. નિશ્ચળ પરિણતિ અને નિશ્ચય ઉપયોગ એવી નિશ્ચળ નિશ્ચળ પરિણતિ અને નિશ્ચળ સ્થિર ઉપયોગ એને ધારણ કરે છે. ક્વચિત મંદરાગના ઉદયથી શુભોપયોગ પણ તેમને થાય છે. શેનાથી થાય છે? મંદરાગના ઉદયથી થાય છે. રાગનો ઉદય કદી પણ મુનિ દશામાં તીવ્ર રાગ ન થાય, એટલે મુનિરાજને કદી પણ પાપના પરિણામ હતા નથી. મુનિ દશામાં અશુભ ઉપયોગનો અભાવ થઈ જાય છે. એક શુભોપયોગ અને શુદ્ધોપયોગ રહે, એ શુભોપયોગ છે, તે મંદરાગ છે. પુરુષાર્થની તીવ્રતામાં શુદ્ધોપયોગ થઈને સાતમા ગુણ સ્થાને આરૂઢ થાય, પુરુષાર્થ મંદ થતા છઠ્ઠા ગુણ. અતિચાર દોષ લાગે, એથી બહાર જાય તો અતિચાર દોષ લાગે. કદાચિત મંદરાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે. જેવડે તે શુભોપયોગના બાહ્ય સાધનો છે, જેવડે તે શુદ્ધોપયોગના બાહ્ય સાધનો છે, એટલે બહારની ક્રિયા, મન વચન કાયા, ગોરપીછી મંડળ શાસ્ત્ર વગેરે, તેમાં અનુરાગ કરે છે, એમાં રાગ થાય છે, મંદરાગ એમાં થાય છે. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રમાં અનુરાગ કરે, એ રીતે વંદન નમસ્કાર આદિમાં અનુરાગ કરે, બાહ્ય ક્રિયામાં એટલો અનુરાગ એમને થાય છે. અથવા ચાલે તો જોઈને, ચાલે તો બીજા જીવોને હિંસા ન થાય એવો અનુરાગ કરે, પંચમહાવ્રત આદિના પાલનમાં. પરંતુ એ રાગ ભાવને પણ હે જાણી દૂર કરવા ઈચ્છે, અને એટલો મંદરાગનો પણ અભાવ કરીને વિકરાગતામાં વૃદ્ધિ કરવાના પ્રયત્નમાં લાગેલા રહે છે. એ પુરુષાર્થ એમનો ચાલુ છે, ઈચ્છે છે, એટલે વિકલ્પ છે એમને, પુરુષાર્થ છે એમ લેવું. જ્ઞાનીની ઈચ્છામાં પુરુષાર્થ લેવો, સામાન્ય માણસની ઉપર ઉપરની ઈચ્છા થાય છે એમ ન લેવું, એમને ભાવના સહિત હોય છે, એટલે પુરુષાર્થ સહિત હોય છે વિકલ્પ. તીવ્ર કષાયના ઉદયના અભાવથી, જો મંદરાગનો ઉદય કયો છે, પણ તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભ ઉપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, અશુભ ભાવ જ ન થાય એમને. પણ આહાર કરે ત્યારે તો કે ત્યારે પણ એમને અશુભ ભાવ થાય, બહુ મંદરાગ, બહુ મંદર થાય છે. એ ક્યારે એમની આહારની વૃત્તિ છૂટી જાય કઈ કહેવાય નહીં. કેટલામાં કોળીએ, કોઈને પહેલા કોળીએ છૂટી જાય, કોઈને બીજા કોળીએ છૂટી જાય, કોઈને પાંચમા કોળીએ છૂટી જાય, ક્યારે છૂટી જાય એનો કઈ મેળ નથી. જાઓ બધું બંધ, એવું છે, બહુ મંદરાગ હોય છે એમને. શું તો અત્યારે માણસ જમતા હોય છે તો આમ નસું તનાતી હોય છે માણસ, સ્વાદ લેવા જાય ને, બધાને મોઢાને કરચલીઓ આગે પાછી થઈ જવા માંડ્યા, એટલા રસથી માણસ જમતા હોય છે. એ તો બહુ તીવ્ર કષાયના પરિણામ છે. એ વખતે પણ પ્રયોગ કરવા જેવો છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આ જ્ઞેય સ્વરૂપ છે, કોઈ સ્વાદ સારો નથી, કોઈ સ્વાદ ખરાબ નથી, સારાપણું ખરાબપણાની ભ્રાંતિ છોડવાનો આ પ્રસંગ ને ઉદય છે, એમ લેવું વારવાર. એટલે કહે છે કે તીવ્ર કષાય ના ઉદય ના અભાવ થી આ મુનિરાજ નું સ્વરૂપ બતાવે છે. હિંસારૂપ અશુરૂપ યોગ નું પરિણતિ નું ઉપયોગ અને પરિણતિ નું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એ ભૂમિકા ખલાસ થઈ ગઈ છે, ઓળંગી ગયા છે. એવી અંતરંગ અવસ્થા થતાં અંદર માં એટલી આત્માના પરિણામ ની અવસ્થા કેળવાઈ ગયા કેળવાઈ ગઈ છે અને એ અવસ્થા થયા પછી એ બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા, એમને વસ્ત્ર ગ્રહણ કરવાનો કષાય ઉત્પન્ન થતો નથી. આ શરીરને ઠંડી ગરમીથી રક્ષણ થાય, શિયાળામાં આવા વસ્ત્ર રાખવા, ગરમ વગેરે ઉનાળામાં આવા વસ્ત્ર રાખવા એ પણ નહીં, અને શરીર ખુલ્લું હોય તો દાંસ મચ્છર બીજા જીવ જીવાત આવીને કરડે તો એની સામે રક્ષણ થાય, ઉડીને સૂઈએ કે ઉડીને બેસીએ એ પ્રકાર એમને શરીરનો પ્રત્યેના મમત્વનો રહેતો. હા, તો એમાં શું છે કે વસ્ત્ર છે એ નાની ચીજ છે અને ઓરડી છે એ મોટી ચીજ છે. વસ્ત્ર ઓઢવાને બદલે ઓરડી ઓઢી એમ થયું તો એ વસ્ત્ર ના આરંભ કરતા ઓલો આરંભ મોટો થઈ ગયો. એટલે તો પેલા પેલા દશાનું વર્ણન કરીને પછી નગ્નપણાની વાત કરી, દિગંબરપણાની વાત કરી છે. પેલા નથી એ વાત લીધી, કેટલું બધી વાત કર્યા પછી નીચે વાત કરી છે એ જોવાનું છે. એ સહજ દશા છે, ખેંચી તાણીને કરતા નથી. તો કયું આગળ એ મુનિરાજ જંગલમાં જ રહીએ, ઓરડી ઓરડા ફોડામાં કઈ વાત છે નહીં, એમ વાત છે. એના નિમિત્તે આહાર ન લઈએ તો એના નિમિત્તે બનાવેલું મકાન કેવી રીતે વાપરે? આહાર ના તો પરમાણુ આટલા છે 100-200 ગ્રામ ના, અને મકાન માં તો મોટો આરંભ સમારંભ છે, એનું મકાન કેવી રીતે વાપરે? એના ઉદ્દેશ થી બનાવેલું અંતરંગ અવસ્થા થતા બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે, એમની મુદ્રા પણ એટલી સૌમ્ય અને શાંત હોય છે કે જોનાર ઠરી જાય, એને જોનાર પણ ઠરી જાય. જંગલમાં સૌમ્ય મુદ્રાથી ધ્યાનમાં બિરાજમાન હોય છે મુનિરાજ. ફૂંફાડા મારતો કોઈ સર્પ આમે અજગર આવતો હોય ના મુનિ ને જો બધા ઠરી જાય. ઓહો, આ મને જોઈને ભાગી જાય, મારો ક્રોધ જોઈને ભાગી જાય, એના બદલે હલતા નથી, નિષ્ફળ વૃત્તિ એ બેઠા છે, આ તે શું કહેવાય? એ ઠરી જાય એક વાર. આ વાઘ દીપડા બધા ક્રોધી પ્રાણી છે એ બધા ઠરી જાય, આવીને બેસી જાય, પડખા આવીને આજુબાજુ ગોઠવી જાય એવું બને. કોઈ વાર પ્રકૃતિમાં કરડીએ જાય તો એ કઈ એમને પડી નથી, પણ નહીતર આવું પણ બને કે એની મુદ્રા જોઈને બીજાને શાંતિ ઉપજે. જેમ બીજાનું દુઃખ જોઈને દુઃખ ઉપજે છે એમ બીજા મુનિરાજની અને વિતરાગ દેવની શાંતિ જોઈને જીવને શાંતિ ઉપજે છે, એવા એ શાંત રસના નિમિત્ત છે. હા સર, અને કૃપાલુ દેવ અહીંયા ઈડરના પહાડમાં જતા ત્યાં વાઘ છે, વાઘ રહેતા એ જમાનામાં. એ પણ આ વાઘાટા મારી જાય, આ બેઠા હોય શીલા ઉપર એમને કહેતા ત્યાં પરવાડ બરવાડ લોકો દોરા ચરાવા આવ્યા હોય ને ઘેટા બકરા, એ તો માતમાં આવીને ધ્યાન કરે છે ને વાઘ આંટા મારતો હોય છે કે હા, એટલો વિરોધ થયો પણ ગુરુદેવ પધારે ત્યાં શાંતિ. વ્યક્તિત્વ હતું. શું કે છે, અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે. શરીર સંસ્કાર આદિ વિક્રિયાથી જીવો રહિત થયા છે. શરીર સંસ્કાર કરવા એટલે કે નાવો, માથું વળવું, વાળ ઠીક કરવા, મોઢું ધોવું, દાંત ધોવા, મોઢું ધોવું, એ કોઈ ક્રિયા શરીરના સંસ્કાર કરતા નથી. એમ બહુ ધૂળ લાગી ગઈ છે, શરીર મેલું થઈ ગયું છે, જરાક પાણીથી સાફ કરી નાખીએ, લુઈ નાખીએ કપડાથી, એ કાંઈ કરતા નથી. વન ખંડાદી વિશે જેવો વસે છે, એટલે જંગલ અને પર્વતમાં જેવો વસે છે, જો મકાનમાં વસે છે ન લીધો. આ ટોડરમલજી સાહેબ જયપુરમાં આજથી લગભગ 200 વર્ષ પહેલા થયા છે. કેટલો સમય થયો? 200 વર્ષ લગભગ થયા છે એમને. અને એ લખે છે કે છેલ્લા 5-6 સેંકડામાં કોઈ અમારા મુનિધર્મમાં કોઈ વ્યક્તિ જોવામાં આવતી નથી. દિગંબર મુનિઓ સંપ્રદાયના હશે, એ પોતે મુનિ તરીકે સ્વીકારતા નહોતા. કેમ કે જોયું કા તો બધા ગામમાં રહીએ છે, મકાનમાં રહીએ છે, અને એમના નિમિત્તે જે રસોડું ચાલે છે એમનો આહાર લઈએ છે. એટલે કોઈ બાહ્ય ક્રિયામાં જે જ્યાં વ્યવસ્થા ન હોય તો અંતરંગ વિતરાગતા તો તપાસવાની જરૂર રહેતી નથી. આધીન થવા જાય ને તો મુસલમાન થવાનો વારો આવે, બીજું કઈ ન થાય. કેમ કે વધારે સંખ્યા એની છે સમાજમાં, સમાજમાં વધારે સંખ્યા એની છે. માટે જાજા કહે એમ કરવું એ આ માર્ગમાં નથી. આ બહુમતીનો માર્ગ નથી. આ તો એ જ માર્ગના જાણકાર હોય, એ માર્ગના સમજદાર હોય, વિચારવાન હોય, હિત હિત કેમ થાય એ જાણતા હોય, એની આજ્ઞાએ એને અનુસરીને ચાલવાનો માર્ગ છે. શરીર સંસ્કાર આદિ વિક્રિયાથી જેવો રહિત થયા છે, વનખંડાદિ વિશે જેવો વસે છે, અને 28 મૂળ ગુણને જેવો અખંડિત પાલન કરે છે. જો અખંડિત શબ્દ વાગ્ર, તો 28 મૂળ ગુણને જેવો ખંડિત થાય ન થાય એ રીતે પાલન કરે છે. મૂળ ગુણમાં બાંધછોડ હોય શકે નહીં. મૂળ ગુણમાં બાંધછોડ ન થાય. મૂળ ગુણ એટલે મૂળ ગુણ, એમાં જરાય ફેરફાર ચાલે. મૂળ ગુણના નીચે નામ મારી પાસે ફૂટનોટ ની અંદર 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય નિરોધ અને 6 આવશ્યક. 21 થયા, 15 ને 6 આવશ્યક. પછી કેશ લોચ, સ્નાન અભાવ એટલે અસ્નાનતા, સ્નાન અભાવ, નગ્નતા, અદંત ધોવન, ભૂમિશયન, નીચે પાથરીને ન સૂવે, જમીન ઉપર સૂવે, ભૂમિશયન, સ્થિતિ ભોજન એટલે સ્થિતિ લખડા રહીને ઉભા રહીને ભોજન, બેસીને ન જમે, પેટ ભરીને ન ખાય, અને એક વાર આહાર ગ્રહણ. આટલું બીજા 21 ને 7 28, એ 28 મૂળ ગુણો છે. એમાં કાંઈ ફેરફાર કરવાનો હોઈ શકે નહીં. મુનિની તબિયત બગડે એટલે પછી બેઠા બેઠા આહાર કરે કે ન કરે, કે ન કરે, પણ ઉભા રહેવાની શક્તિ ન હોય તો કે આહાર જ ન કરે, એ આહાર ન કરે, આહાર છોડી દે, બેસીને કે સુતા સુતા આહાર કરે. જેવો મૂળ ગુણોને અખંડિત પાલન કરે છે, 22 પરિષદને જેવો સહન કરે છે, એટલે પરિષદ જઈ સહન કરે છે, એટલે આર્ત ધ્યાનથી સહન કરે છે એમ નહીં, પણ આનંદ અને શાંતિમાં ઝૂલતા ઝૂલતા સહન કરે છે એમ લેવું. શું 22 પરિષદના નામ ને તે ફૂટનોટમાં આવ્યા છે. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દાસ, મસક, ચર્ચા, ચર્યા, શૈયા, વધ, રોગ, ત્રણ સ્પર્શ, મળ, नग्नता और स्त्री निषिद्या आक्रोश याचना सत्कार पुरस्कार अलार्म अदर्शन प्रज्ञा अने अज्ञान ये 22 प्रकारना परिषद है। ये 22 प्रकारना परिषद है। ये संबंधी जितनी प्रतिकूलता उत्पन्न थाय ये बधी प्रतिकूलता ने सामे वितरागता में रही जाए छे अने शांति में रही जाए छे अर्थ ध्यान में परिणमता नथी कि खेती ताणी ने एमने कई सहन करवानो प्रश्न रहेतो नथी। दर्शन उपयोग ने ज्ञान उपयोग में क्षोभ ओछो होय तो एटलो परिसर रहे छे तो एने पण शांति थी सहन करे छे ओछो एनो कई वांधो नहीं। तो स्वरूप में लीनता करवानो काम छे सूक्ष्म वधारवानो एमने काम नथी। जो तो ना पड़े सुगर नहीं दिए मारे सूक्ष्म वधारवो ये अभिप्राय तो चौथे गुण स्थाने होय छे। સ્ત્રીને પરિશ્રમમાં લીધા છે પરિશ્રમ પાર્શ્વનાથ ભગવાનને પદ્માવતી મૂકે છે ને એ પરિશ્રમ ગણાય એને અનુકૂળ નથી પ્રતિકૂળ છે। હા સત્કાર પુરસ્કાર બહુમાન આપે એ પરિશ્રમ છે ઠીક। મુનિરાજને સત્કાર પુરસ્કાર કરે એ બધું પરિષદ છે બહુમાન નો ઉદય પરિષદ ગણે છે એમાં માન કસાય ચડવાનો યોગ છે। સાધારણ પ્રાણીને મીઠાશ લાગે ગલગલિયા થાય અને પરિષદ છે મુનિરાજ ને એવું છે। એ જ્ઞાની પણ પરિષદ આત્માર્થી ઇચ્છતા નથી એ ગુણ તો આત્માર્થી માંથી ઉત્પન્ન થાય છે। આત્માર્થી હોય અને કોઈ પરિષદ કોઈ એનો વખાણ કરે પ્રશંસા કરે તો એ ના પાડે પણ સાહેબ મને શરમ આવે છે તમે મારા દેખતા આવું બધું ક્યાં કરો મારી હાજરીમાં આ કરો છો મને સારું લાગતું નથી। આપણે ત્યાં જે માન સન્માન હા પરિશ્રમ લાગતો બહુ ના પાડતા હતા તમે બહુ બોજો લાગે છે આ તમે મારું જ બધું લેખા કરો છો મારું જ બધું ક્યાં કરો છો એમ કહેતા હતા લાગે જ છે આપણે દસ લક્ષણીમાં વિદ્વાનનો છેલ્લે દિવસે ઓલું થાય ને ના પાડવી પડે પણ કાંઈ હાલે નહીં પણ પદ્ધતિ અનુકૂળ નથી જેના જેને માટે છે એને માટે અનુકૂળ નથી એમ વાત છે ખરેખર હા સાચી ખરી વાત છે હા પરિશ્રમ ગણવામાં આવે છે સાચી વાત છે। એ 22 પરિષદ જેવો સહન કરે છે 12 પ્રકારના તપને જેવો આદરે છે એ 12 ના નામ નીચે લેખા છે અનશન અમૂર્ધર્ય રસપરિત્યાગ વૃત્તિ પરિસંખ્યાન વિવિક્ત સંન્યાસન અને કાય ક્લેશ આ બધાના અર્થ છે ને આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં છે એને કોઈને સમજવા હોય ન સમજાતા હોય અને ત્યાંથી જોઈ લેવા એ 6 પ્રકારના બાહ્ય તપ છે તથા પ્રાયશ્ચિત વિનય વૈયાવ્રત સ્વાધ્યાય વિસર્ગ અને ધ્યાન એ 6 પ્રકારના અંતરંગ તપ છે એમ કરીને મળીને 6-12 ને 6-72 એવા 12 પ્રકારના જે તપને આદરે છે। કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિશ્ચળ થાય છે અને ક્યારેક ક્યારેક ધ્યાનમાં બેસીને પ્રતિમાને જેવા નિશ્ચળ થઈ જાય છે જાણે મૂર્તિ જોઈ લ્યો ઘડેલી તો આવે છે શાસ્ત્રમાં આવે છે કૃપાલુ દેવે વાત લીધી છે કે મારી એવી ધ્યાનસ્થ અવસ્થા થાવ એવું સ્વરૂપ ધ્યાન મને ઉત્પન્ન થાય કે હરણ છે એને ખુજલી આવે તો એ મને ઝાડનું ઠૂઠું સમજીને મારા શરીર સાથે એનું શરીર ઘસે એવું નિશ્ચળ મને નિશ્ચળ પ્રતિમાવત એવું નિશ્ચળ ધ્યાન મને પ્રાપ્ત ભાવના આવી છે કે ભૂલી જાય હરણ ભૂલી જાય કે માણસ છે કે ઝાડ છે સાંજો અને અંધારું થઈ ગયું હોય અને મને નિશ્ચળ ધ્યાનમાં હોય ખ્યાલ ન આવે કે આ માણસ છે કે ઝાડ છે કે પથરો છે એને તો નહીતર તો એ માણસને ભાળીને ભાગે માણસની પાસે ન રહીએ
માણસ થી તો શું 100-200 વાર દૂર હોય તો ઠેકડા મારીને ભાગવા માંડે. અરણ્ય તો નજીક તો ન રહે પણ દૂર હોય તો ભાગવા માંડે. એના બદલે એને એને ખંજવાળ માટે ત્યાં જાય તો એને બિલકુલ કેટલી શાંતિ ધારણ કરી છે. આત્માની શાંતિ તો અલૌકિક છે. અલૌકિક છે એટલું જ નહીં, અમાપ અને અનુપમ છે. એને તો કહેવાને માપવા માટે માણી થાકી જાય એવું છે. પણ એ શાંતિ બહાર શરીરમાં એવી આવે છે કે આવા બિકણ પ્રાણીઓ પણ એની નજીક જતા જરા પણ ભય પામતા નથી, પોતાની નજીક જાય છે. પ્રતિમા યોગ કહે છે, પ્રતિમા યોગ ધારણ કરે છે. કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિષ્ફળ થાય છે. કદાચિત અધ્યયનાદિક બાહ્ય ધર્મ ક્રિયાઓમાં પ્રવર્તે છે. પછી જ્ઞાન ને ધ્યાન, મુનિઓની શું ક્રિયા મુખ્યપણે કે જ્ઞાન ને ધ્યાન. ક્યાં તો એ શાસ્ત્ર અધ્યયન કરે છે, ક્યાં તો એ બીજા મુનિઓ સાથે ધર્મ ચર્ચા કરે છે, અને ક્યાં એકાંત ધ્યાનમાં પ્રતિમાવત નિષ્ફળ મુદ્રા ધારણ કરે છે. કોઈ વેળા મુનિ ધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર વિહાર આદિની ક્રિયામાં સાવધાન થાય છે. ત્યારે કોઈ વેળા તો મુનિ ધર્મને સહકારી શરીર સ્થિતિ, કેવી શરીરને પુષ્ટ કરવાની વાત નથી, મુનિ ધર્મ પાળી શકે. 28 મૂળ ગણમાં ક્યાંય પણ એમને અતિચાર દોષ ન લાગે એટલી શરીર શક્તિ જળવાઈ રહી, એથી વધારે નહીં. અને શ્રાવક પણ એમ સમજીને આહારદાન આપે, આહારદાન આપે, ઔષધ દાન આપે, જે આપે તો એ એમ સમજીને આપે. આ મુનિરાજ છે એ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. કેવો છે? મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ તો અમૂર્તિક જીવના અમૂર્તિક પરિણામ છે. ખરેખર તો મોક્ષ માર્ગ છે તે અમૂર્તિક એવા જીવના અમૂર્તિક પરિણામ છે. પણ મુનિરાજ છે એ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. એ લીધું છે પહેલા જ અષ્ટપાવડમાં, પહેલા અધિકારમાં એ વાત લીધી છે. દાર્શનિક ગ્રંથ છે ને એ મુનિથી શરૂ કર્યું છે, કેમ કે જે સિદ્ધાંત તૂટ્યો એ મુનિ દશાથી તૂટ્યો છે. સ્વતાંબર સંપ્રદાય શરૂ થયો એ મુનિ દશામાં ફેરફાર થઈને થયો, એટલે પહેલી મુનિ દશાનો અધિકાર એમણે લીધો છે. ને એમાં લીધું છે કે મૂર્તિમંત મોક્ષ માર્ગના દર્શન કરવા હોય તો આ સૌમ્ય મુદ્રાધારી શુદ્ધ ઉપયોગવંત એવા વિતરાગી મુનિ છે એ જ મૂર્તિમંત મોક્ષ માર્ગ છે. સાક્ષાત મોક્ષ માર્ગ એ છે. એટલે એમ કહ્યું કે કોઈ વેળા મુનિ ધર્મને સહકારી એવી જે શરીર સ્થિતિ, એથી આગળ નહીં જવાનું, એની મર્યાદા શરીરને આહારને કે બીજી કોઈ પણ વાતની મર્યાદા મુનિ ધર્મને સહકારી થવા પૂરતી છે. એ હેતુ સિવાય બીજો હેતુ થાય એટલે ત્યાં મુનિ દશા રહે, મુનિ દશા ટળી જાય. હા ઠીક છે. ઢોડણ મુનજીએ મુનિને તો જોયા નથી કે 500 વર્ષથી મુનિ દેખાતા નથી, અને મુનિની દશાનું વર્ણન ક્યાંથી કર્યું? ઠીક, એ કરી શકે છે. મુનિ છે એ મોક્ષ તત્વ છે. સમર તત્વ પણ છે, નિર્જરા તત્વ પણ છે, અને મોક્ષ તત્વ પણ છે. નવ તત્વનું જ્ઞાન થયું છે કે નથી થયું? ભાવ બેસો છે કે નથી બેસો? નવેનો કે ચતુર્થ ગુણ સ્થાને નવે તત્વોનું ભાવ ભાષણ થાય છે. એટલે એમને મુનિ દશાનું પણ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાનમાં મોક્ષ દશાનું પણ જ્ઞાન ત્યાં થાય છે, અને શ્રદ્ધા પણ ત્યાં થાય છે. આ એના ઉપરથી વર્ણન કરે છે. ઠીક, બધા જ્ઞાનનો કરે છે. કોઈ બેનશ્રીએ કર્યું છે મુનિ દશાનું વર્ણન, ગુરુદેવના પ્રવચનોમાં મુનિ દશાનું વર્ણન આવતું હતું. કેવું આમે મુનિ ઉભા હોય ને કહેતા હોય, જોઈ જોઈને બોલતા હોય કે આજો આવા મુનિ હોય છે, આવા મુનિ હોય છે, એવી રીતે વર્ણન કર્યા છે. જ્ઞાનમાં સામે આવી જાય છે, આખી મુનિરાજની મૂર્તિ જ્ઞાનમાં સામે આવી જાય છે, એવી રીતે વર્ણન કરે છે. એ શરીર સ્થિતિને અર્થે યોગ્ય આહાર, અયોગ્ય નહીં, યોગ્ય આહાર વિહાર આદિ યોગ્ય આહાર વિહાર કરે, વિહાર પણ યોગ્ય કરે, આહાર પણ યોગ્ય કરે. એ ક્રિયામાં ક્યારે કે સાવધાન એટલે એ ક્રિયામાં પરિણમતા જોવામાં આવે છે. વિહાર લીધો છો, આહાર ની સાથે વિહાર પણ લીધો છે. કેમ કે ક્ષેત્ર પ્રતિબંધ ન થવો જોઈએ. શું ક્ષેત્ર પ્રતિબંધ થાય તો પણ મુનિ દશા ન રહીએ કે ભાઈ આ ક્ષેત્ર બહુ સારું છે, અહીંયા ઉનાળામાં તડકો નથી પડતો કેમ કે ઝાડપાન ઘણા સરસ છે, વળી બાજુના ગામમાં ધર્મના લોભી શ્રાવકો બહુ સારા ભાવનાવાળા છે, એટલે અહીંયા કોઈ જાતનો આપણને પરિસર ઉપસર્ગ નહીં પડે, માટે આ ક્ષેત્રમાં કાંઈક વધારે રોકાઈ જવું, એ મુનિદશાની વાત નથી. ગામમાં તો નહીં પણ એ ગામની સમીપ રોકાવું એ વાત પણ મુનિને હોતી નથી. એટલે આહાર વિહાર યોગ્ય આહાર વિહાર પછી કરીને ન વિહાર કરે. અહીંથી હવે હું ફલાણી દિશામાં ફલાણી જગ્યાએ જઈશ એવો પણ વિહાર મુનિરાજ કરતા કઈને વિહાર ન કરે. નીકળે એની પાછળ પાછળ બધાને ગમે ત્યારે ચાલ્યા જાય, ક્યારે જઈશ અને ક્યાં જઈશ એ બે માંથી એક વાત કરે, ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જાય. શ્રાવકોને એમ થાય મુનિરાજ પધાર્યા છે અને આપણે સવારે જઈને વ્યાખ્યાન સાંભળવા જશું એ ક્યારે વિયા ગયા હોય એનો કાંઈ મેળ પડે, કોઈની રાહ જોવા રહેતા નથી ને કહેવા પણ રહેતા. એ પ્રમાણે જેવો જૈન મુનિ છે, આ પ્રમાણે ના જૈન મુનિ છે, બીજા જૈન મુનિ ની વાત ચાલે એવું નથી. આ પ્રમાણે જેવો જૈન મુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે. કેટલાક ની આવી હોય ને કેટલાક ની આવી ન હોય એમ નથી કહેતા. આ પ્રમાણે જે જૈન મુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે. કેમ કે એનો ત્રણ કષાય નો અભાવ થાય ત્યારે જ મુનિ થાય. એ ભાવલિંગી મુનિ, એ મુનિ નું ભાવલિંગ છે એ ચિહ્ન છે, બહારની ક્રિયા ને વેશ એનું એ ચિહ્ન નથી, એનું સ્વરૂપ નથી. એટલે એ રીતે સર્વ મુનિઓ આવા જ હોય છે, ત્રણેય કાળના મુનિઓ આવા હોય છે અને સનાતન જીન માર્ગ આવો જ હોય છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય ચાલે છે.
Yeah, I'm going to go to the bar and see how much I'm going to do it. I'm going to go to the bar and see how much I'm going to do it.